નથી. અને લઈ ગયા ઘરમાં. બીજે દિવસે બહાર બેઠા હતા અને ત્યાં તો બીજું મરડું આવ્યું. હજુ જોઈએ એવો પ્લેગ નાશ પામ્યો નથી ગોધરામાં, પણ થોડો 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 ચાલે છે. એટલે બીજું મરડું જેવું પિતાજી આજે જુઓ બીજો થયો નિષ્પ્રાણ. શું આમ ને આમ હા જશે બધાના પ્રાણ. બાપુજી આ બીજો મર્યો તો શું બધા રીતે મરવાના? એટલે પિતાજી કે છે, હા ભાઈ, માણસ માત્ર મૃત્યુને આધીન છે. જે જન્મ્યા એ મરવાનો જ. ભગવાને કહી દીધું ગીતામાં કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, મૃત્યુ જન્મ ધ્રુવસ્ય છો. જે જીવ્યો એ મરવાનો, ને મર્યો એ જીવ પાછો ફરી જન્મવાનો. ખેલો ભૂલ કરમાય છે અને પડ્યું જલ વહી જાય, તેમ જગતમાં જાણતું જે આવે તે જાય. કે બેટા, જેમ ખીલેલું ફૂલ કરવાઈ જાય છે, પડેલું પાણી સમુદ્રમાં ચાલ્યું જાય છે, કાયમ રહેતું નથી, તેમ જે આવે છે ને એ જતો રહે છે. પંડિત મૂર્ખ રાય કે રંક બધાએ જાણ, કાયમ કો રહેશે નહીં અને તજવા પડશે પ્રાણ. ભાઈ, એક ને એક દિવસ બધાને પ્રાણ છોડી દેવા પડે. એટલે બાપુ બાબુએ આંખ પહોળી કરીને અતિશય આશ્ચર્યથી પૂછ્યું, શું બાપુ બધાને મરવાનું? શું મૃત્યુ અનિવાર્ય છે? તો તમારે મારે માજીને બધાને મરવાનું? મારા તમારા માજીના શરીરને પણ એમ સુશ્મશાનમાં લઈ જઈ બાળી દેશે તેમ. ત્યારે મારા શરીરને, તમારા શરીરને, માજીના શરીરને, આ બધાના શરીરોને સ્મશાનમાં લઈને બાળી દેશે. એટલે બાપ જરા અકળાયા કે આવો કેવો પ્રશ્ન પૂછે છે આ છોકરો. અકળાયા પિતા અને બોલ્યા, ઊંચે સાદ, હા ભાઈ હા, અમ સર્વના તન થઈ જાશે રાખ. આ ભાઈ, આપણા બધાના શરીર એક દિવસે રાખ થઈ જશે. એટલા માટે તો આપણે ભસ્મ ચોપડીએ છે. ગુરુ મહારાજે ભસ્મનું મહાત્મ લખ્યું છે. પણ ભસ્મ કેમ લગાવવાની? કે ભસ્મ આપણને સતત સતત ચેતવે છે, અથવા સતત આપણને રાખે છે. ભાઈ, એક દિવસ આ શરીર પણ ભસ્મ થઈ જવાનું છે. માટે એનો મોહ ન રાખીશ. એટલા માટે શરીરનો મોહ છોડવા માટે ભસ્મ ધારણ કરીએ. તો ભસ્મ આપણને સતત મૃત્યુની યાદ આપે છે કે એક દિવસ આપણે પણ ભસ્મ થઈ જવાનું છે. એટલે ભસ્મ કરવાથી શરીર તરફનું જે આપણો જે આસક્તિ છે એ ઓછી થઈ જાય. બાબુ મુજાયો કે બધાનો શરીર રાખી જશે? એટલે પૂછવા લાગ્યો કે પિતાજી, મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય નથી? એવો કોઈ ઉપાય નથી કે માણસ મૃત્યુથી બચી શકે? હવે આ પ્રશ્ન સુની બાબુ તનો વિઠ્ઠલજી મુજાય, દોઢ વર્ષના દીકરા ને મૃત્યુનો ઉપાય. આ દોઢ વર્ષના છોકરાને આ મૃત્યુનો ઉપાય કેવી રીતે સમજાવવો? બાબુની તરફ જોયું, એનો પ્રશ્ન કરવાની રીત, એની આતુરતા, એની ગંભીરતા જોઈ એટલે વિઠ્ઠલજી બોલ્યા. બોલ્યા વિઠ્ઠલ પ્રેમથી, સુન તું બાબુ, આમ બધા દુઃખનું ઔષધ છે એક રામનું નામ. બેટા, આ બધાય દુઃખનું ઔષધ એક ભગવાન રામનું નામ છે. રામ રામ કરો સદા તો મૃત્યુ જીતાય, જેના મુખમાં રામ છે તેન કદી ગભરાય. જેના મોઢામાં ભગવાનનું નામ છે એ નિર્ભય બની જાય છે. એ બધા કે કશાથી ગભરાતો નથી. ભગવાનના નામમાં એ પ્રભુના સ્મરણમાં એવી શક્તિ છે કે આપણને નિર્ભય બનાવી દે. પણ એટલા પ્રેમથી શ્રદ્ધાથી એ નામ ગવાવું જોઈએ. માટે રટતું રામનું નામ પવિત્ર સદાય, જે રડતો માનવતના મૃત્યુનો ભય જાય. મૃત્યુનો ભય જો છોડવો હોય तो राम नाम नी रत्नाकर। बस आ राम नाम नो मंत्र बाबू ने मड़ी गयो के हवे तो राम मळे एटले बधुं ज देवी नथी बाबू मृत्यु जीतवा काज राम नाम नी धून मा बनी गयो मस्त राज। राम 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 करवा मो मस्त बनी गयो। कोई कोई वक्त तो एकांत खूणा में बेसी जाए घरना अने खूणा में बेसी ने राम नाम में वो ध्यानस्थ बनी जाए कि देह नु भान एने रहे नहीं। आ दौड़ बे वर्ष ना दीकरा ने दौड़ वर्ष ना बाबू नु जोई आ वर्तन मात पिता आश्चर्य थी राजी थाए मन कि बा दौड़ वर्ष नो छोकरो राम ना ध्यान में अभी रीते निश्चेष थी जाए આવી રીતે પ્રભુના ભજનમાં કરતા કરતા બાબુના વર્ષો વીતવા લાગ્યા અને બાબુ બીજા વર્ષમાં પ્રવેશ કર્યો। એ વખતે મારુક માયે પ્રસવ્યો બીજો તન એ વખતે માએ બીજા દીકરાનો જન્મ આપ્યો। સબ સખારામ સૌજનો હરખ્યા અતિશય મન જોડી થઈ બે પુત્રની રામ લખણ ની જેમ વિઠ્ઠલ લુકમાન હેતના અભિનંદે સૌ તેમ માએ બીજા દીકરાનો જન્મ આપ્યો। બધાને આનંદ થયો। કુળની સૌ વિધિઓ કરી કર્યું નામકરણ સખારામે રાખ્યું નામ નારાયણ બીજા દીકરાનું નામ નારાયણ પાડ્યું। શિષ્ય નિરંજનને કહે પ્રેમે અલખ દલાળ કથા કહી મે પ્રભુતણા જન્મતણી તત્કાળ આ પ્રમાણે બીજા દીકરાનો જન્મ થયો। બધાના આનંદનો પાર નયો। વિઠ્ઠલને રૂકમાં ગોધરામો આ રીતે પોતાના બંને બાળકો સાથે આનંદ કરી રહ્યા છે। દિવસો કઈ જાતા રે ફરી ગોધરા માય મહામારીનો રોગ એ પ્રગટ થયો હતરાય એના બધા જર્મ્સ મરી ગયા હતા જીવતા હતા એટલે ગોધરામાં ફરી પાછો પ્લેગ શરૂ થયો। બરડામાં લોકોને લેવા મળ્યા વૃદ્ધો જુવાનો બાળકો બહેનો મરવા લાગ્યા એટલે સરકારે હુકમ કર્યો કે વળી પાછું ગોધરા છોડીને બહાર ચાલ્યા જાઓ। સકારામ કુટુંબ સ ગોવિંદીમાં જાય રહ્યા દિવસ ત્યાં કઈક ને ફરી ગોધરા માય ગોવિંદી નામના ગામમાં આ વખતે નાના બેઉ બાળકોને લઈને પાછા ચાલ્યા ગયા। થોડો વખત ત્યાં રહ્યો અને એ પાછા પ્લેગ સમી ગયો એટલે ગોધરામાં આવી ગયા। દિવસો એ આમ કરતા વિતવા લાગ્યા રહ્યા દિવસ ત્યાં કઈ કરે ફરી ગોધરા માય પાછા આવીને રહ્યા વિઠ્ઠલ રૂકમાં સાથ દિવસો વીત્યા કઈક ને આવ્યો મહિનો માગ માગ એટલે મહા મહિનો આવ્યો। મહા મહિનામાં મહાન પર્વ આવે શિવરાત્રીનું મહાવદ્દી તેરસ ને દિવસે આ વિઠ્ઠલજી ખડગેશ્વર મહાદેવ એમના કુળદેવ હતા એટલે શંકરના પરમ ભક્ત હતા। શિવની પૂજા કર્યા સિવાય મોઢામાં પાણી પણ બિંદુ પણ મુકતા નતા એટલે વિઠ્ઠલજીનો દરરોજ એવો શિવ પૂજનનો નિયમ હતો। કાયમ શિવ પૂજા કરી અને પછી જ કરે ભોજન। જ્યાં સુધી શિવની પૂજા ન કરે ત્યાં સુધી ભોજન ન કરે। હા જીવનમાં કઈ ને કઈ નિયમ રાખવો જોઈએ એ નિયમ આપણી ઢાલ છે આપણી રક્ષા કરે છે। કઈ ને કઈ નિયમ રાખો કે શંકરની અથવા મારા ઈષ્ટદેવની પૂજા કર્યા પછી જ મોંમાં પાણીનું બિંદુ પણ મૂકીશ અથવા આટલું કર્યા પછી જ ચા પીશ અથવા તો આટલા દર્શન કર્યા પછી જ હું આ ભગવાન આ જમવાનું કરીશ અથવા તો હું બહારનું ખાઉ નહીં ભગવાનને ધર્યા સિવાય હું મોઢામાં અન્ન મૂકું નહીં આવો એક પણ નિયમ લઈ લો। આ નિયમ આપણી ઢાળ છે નિયમની કસોટી થાય જ પણ એ કસોટીમાં પછી પસાર થવું એ કસોટીમાં આવવું એ પણ એક આનંદ આપે છે। હા આપણે એક નિયમ લીધો જો નિયમ આપણી કેવી રીતે રક્ષા કરે છે કે મારે જે કઈ ખાવું એ ભગવાનને ધરાવીને જમવાનું, એમને મારે જમવાનું નહીં. જો કેવી શાસ્ત્રોએ નક્કી કર્યું છે, બહેનો વ્રત કરે છે કે બોલો લક્ષ્મીનારાયણ, તો પેલો સામો જવાબ આપે કે લક્ષ્મીનારાયણ, તો જ મોઢામાં પાણી પીએ અને અન્ન પણ ખાય. કેટલો સરસ નિયમ છે. કે બોલો શ્રીરામ કે શ્રીરામ, ગુરુદેવ દત્ત કે ગુરુદેવ દત્ત, આવા પોતાના કોઈ પણ ઈષ્ટદેવનું પહેલું સ્મરણ કરી અને પછી જ મોઢામાં વસ્તુ મૂકવી. આ વ્રત કેટલું સુંદર છે. આપણે એને ચાલો આ વ્રત કર્યું એવું માનીએ છીએ, પણ એની પાછળનો ભાવ કેટલો સરસ છે કે પ્રભુનું નામ લીધા સિવાય મોઢામાં કઈ મૂકવાનું જ નહીં. નાની નાની બાલિકાઓ આ વ્રત કરે છે અને આપણને પૂછીએ કે કાકા ગુરુદેવ દત્ત કે ગુરુદેવ દત્ત બેન, તો બિચારી પ્રસાદનો ફૂલું મોઢામાં મૂકે. તો કેવો એનો નિયમ છે, એ નિયમમાં કોઈ વખત કસોટી થાય, કોઈ ગુરુદેવ દત્ત કેદાર હોમું મળે ના, તો આપણે ભૂખ્યા રહેવું પડે. પણ એક કસોટીમાં પણ એક આનંદ છે. આપણે એક નિયમ લઈએ કે હું જે કઈ જમીશ અથવા પીશ એ પ્રભુને ધરાવીને જ ખાઈશ અથવા પીશ. આપણે કોઈ શહેરમાં અથવા ગયા, એક ભાઈબંધ માં જોઉં ચાલ હોટલમાં, કે ના 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 ચાલ મારા સમ આજે તો જરા તારે નાસ્તો કરવો જ છે. બંને હોટલમાં ગયા, ભજીયા મંગાવ્યા, ભજીયાની ડીશ આવી. હવે આપણો નિયમ છે કે ભગવાનને ધરાવ્યા સિવાય જમાય નહીં. હવે હોટલના ભજીયા ભગવાનને ધરાવાય કે ના ધરાવાય, તો આપણાથી કેમ ખવાય? જો અભક્ષ્યા ભક્ષ્યમાંથી આપણે બચી જઈશું. કોઈ એવો ભાઈબંધ મળે ચાર તારે આજે મારી સાથે એક ગ્લાસ એક પ્યાલી દારૂ પીવો જ પડશે, તને છૂટકો જ નથી. નહીં ગણે ચાર તો ખરો, જો મજા આવી જશે. પેલો લઈ જાય અને પ્યાલી દારૂ ની મૂકે. હવે આપણો નિયમ છે કે જે પણ પીવું એ પ્રભુને આમ ધરાવી અને પછી પીવું. ભલે ને લોકો મશ્કરી કરે થોડી વાર, પણ એમાં આપણને કેટલો આનંદ આવે છે. એ નિયમ આપણી રક્ષા કરે છે. તો દારૂ ભગવાનને ધરાવાય કે ના ધરાવાય, તો આપણાથી કેમ પીવાય? જો આપણો નિયમ આપણને અભક્ષ્યા ભક્ષ્યમાંથી બચાવે છે, અપેય પેયમાંથી બચાવે છે. એ ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા થઈ જઈએ ઘણા વાર કે આટલું કર્યા સિવાય મોઢામાં મૂકવાનું નહીં, ઘેર આવીએ સ્નાન કરીને પેલો નિયમ કરીને જયારે જમવા બેસીએ ત્યારે એ જમવાનો જે આનંદ છે ને, એ બહુ જ આનંદ આવે આપણને. નિયમ પાડ્યાનો પણ એક આનંદ આવે છે, નિયમની કસોટીમાં પણ એક આનંદ છે. અને નિયમ આપણી ઢાલ છે, આપણું રક્ષણ કરે છે. મારે જીવનમાં કઈ ને કઈ નિયમ લેવો. પાછો એ નિયમ એવું અમારે એક ભાઈબંધ છે એવું કે હું ઘેર તો ચા પીતો જ નથી, તાર લોકોની જેમ શું કરો આપીએ છીએ ભાઈ. સવારમાં ઉઠે તો ચાર પાંચ ઘટ ફરી વળે, પાંચ કપ પી આવે લોકોની ઘેર. અને કે અમારે તો ચા પીવાની, ઘેર તો ચા પીતો જ નથી હું. અરે એવી પ્રતિજ્ઞા લે કે કોઈની ઘેર ચા ના પીવી, બગના ઘેર નહીં પીવી, બહાર પીવી. એવો એક પણ નાનકડો નિયમ પણ આપણને કેટલો આનંદ આપે છે. હા, અને ગુરુ મહારાજે કોઈ આપ્યું હોય કે ભાઈ આટલું તારે કરવું, એ શ્રદ્ધાપૂર્વક કરવામાં કેટલો આનંદ આવે છે. એવી એક ભાઈને કોઈએ કહ્યું કે ભાઈ મારે ભગવાનના દર્શન કેવી રીતે થાય, કે જો ભાઈ ભગવાન મેળવવા હોય તો ગુરુ જોઈએ, વચ્ચે વાયા મીડિયમ વચ્ચે ગુરુ છે, ગુરુ સિવાય ભગવાનના દર્શન થાય ના. એક નોમિનલ પણ તું ગુરુ કરી દે ભાઈ, એવું કરું કે હા, પણ ગુરુ વગર ભગવાન ના મળે. એટલે નજીકમાં એક સામાન્ય સાધુ રહેતો હતો, નાનકડો એનો આશ્રમ, બે ચાર બધા એના શિષ્યો રે, એટલે મોટર બાકી લાવે. પેલો ગયો પાસે કે મહારાજ મને ચેલો બનાવશો? હા હા, મહારાજ તો ચેલો બનાવવા તૈયાર જ હતા ને, કારણ કે સાધુ થવામાં બહુ મજા છે. હે, સાધુ થવામાં તીન ગુણ, સાધુ થવામાં આપણને ત્રણ ગુણ મળે. માવા થવામાં એક તો કરના નહીં કોઈ કાજ, કોઈ કામ ના કરવું પડે. ખાને કો લડ્ડુ મિલે ઓર લોક કહે મહારાજ, શું ખોટું છે સાધુ થવામાં? ભાઈ લાડુ ખાવાના મળે, કઈ કામ કરવાનું નહીં, અને લોકો મહારાજ મહારાજ કર્યા કરે. આ તો ડૂબે આવા સાધુ, આ સાધુ આવો હતો. પેલો ગયો પાસે કે મહારાજ પણ એક શરતે હું તમારો શિષ્ય બનું. કંઠી બાંધુ કે કઈ તમારે મને ભગવાનના દર્શન કરાવવા પડે. બાવ પેલો સાધુ કે મેં જ ભગવાન નથી જોયા ભાઈ, તો હું તને કમનો બતાવવાનો છે. પણ હા હા બતાવેગા, ભગવાનના દર્શન કરાયેગા, રહી જા, 6 મહિના સેવા કરવી પડશે, કરીશ બાપજી. પેલો બિચારો આશ્રમમાં રહી ગયો, બસ લોટ માગી લાવે, લાકડા બિચારો કાપી લાવે, રસોઈ બનાવે, પાણી ભરે, કપડા ધોએ, ખૂબ સેવા કરે. 6 મહિના થયા કે બાપજી હવે તો ભગવાન બતાવો. કે નહીં નહીં, હજુ 6 મહિના બીજી સેવા કર. પેલા એ 6 મહિના તણતોડ સેવા કરી, પણ મહારાજ કઈથી ભગવાન બતાવવાના.